તારીખ 13-10-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 370 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 739
પત્રાંક 370 ચાલે છે પાનું 312 દોઈ કરતુંથી એક દ્રવ્ય કરતું હે એ પહેલાં આવી ગયું કે એક ક્રિયાને બે દ્રવ્ય ન કરે તેમ બે ક્રિયાને પણ એક દ્રવ્ય ન કરે એક દ્રવ્ય પોતાની ક્રિયા કરે બીજું દ્રવ્ય પોતાની ક્રિયા કરે કોઈ દ્રવ્ય નવરું નથી પોતાની ક્રિયા ક્રિયા જ કરે છે તેમજ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ ન કરે નહીં એક સમયને વિશે બે ઉપયોગ હોઈ શકે નહીં તેમ એક સમયમાં બે ક્રિયા પણ પોતાની પણ બે ક્રિયા ન હોય અને બીજા દ્રવ્યની પોતાની એમ પણ બે ક્રિયા ન હોય એક સમયમાં એક ક્રિયા હોય છે જીવ પૂદગળ એક ખેત અવગાહી દો જીવ અને પૂદગળ એક ક્ષેત્રને રોકી રહ્યા છે તો પણ શરીર અને આત્મા અપને અપને રૂપ બહુ નટરતું હોય પોતપોતાના સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી જળ ચેતન થતું નથી ચેતન જળ થતું નથી આત્મા શરીર રૂપે થતો નથી શરીર આત્મા રૂપે થતો નથી અને તેથી કરીને જ એમ કહીએ છીએ કે જળ પરિણામ એને કો કરતા હે પૂદગળ દેહાદી કરીને જે પરિણામ થાય છે તેનો પૂદગળ કરતા છે કારણ કે તે દેહાદી જળ છે અને જળ પરિણામ તો પૂદગળને વિશે છે જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે એમાં કાંઈ બીજું પ્રમાણ પણ હવે જોઈતું નથી એમ ગણીને કહે છે શું કીધું કે દેહાદિકે કરીને જે પરિણામ થાય છે એ બધા પરમાણુના પર્યાયો છે કેમ કે દેહ જળ છે અને જળ પરિણામ એ પૂદગળમાં થાય છે જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે એમાં કંઈ બીજું પ્રમાણ એટલે બીજી કોઈ સાબિતી કરવાની જરૂર રહેતી નથી એટલે આપોઆપ ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતો હોય કાવ્યકર્તાનો એટલે બનારસીદાસજીનો કહેવાનો હેતુ એમ છે કે હવે આશય ઉપર વાત કરે છે આટલી વાત તો દ્રવ્યાનુ યોગ અનુસાર જળ ચેતનના પરિણામ અને એની ક્રિયાની વાત કરી હવે કાવ્યકર્તા એમ કહેવા માગે છે આશય એમ છે કે જો આમ તમે વસ્તુ સ્થિતિ સમજો તો જળને વિશે જે સ્વસ્વરૂપ ભાવ છે તે મટે અને સ્વસ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય આ પરમાર્થ કાઢ્યો આમાંથી શું પરમાર્થ કાઢ્યો કે જળમાં જે પોતાપણાનો ભાવ છે શરીર મારું છે શું એ મટે હું શરીર રૂપે છું એ વાત મટી જાય જો જળ ચેતનની ભિન્નતા સમજાય તો જળ શરીર આદિમાં પોતાપણું છે એ મટે અને જે સ્વસ્વરૂપ છે પ્રગટ નથી અનુભવ ગોચર નથી તિરોભૂત ઢંકાયેલું છે એ પ્રગટ અનુભવ ગોચર થાય શું કહેવું છે કે જળ પરમાણુ દેહાદીમાં પોતાપણું છે એ પોતાપણું આત્મ સ્વરૂપને પ્રગટ નથી થવા દેતું એમાં આસક્તિ ભાવ છે શરીરમાં મોહ ભાવ છે આસક્તિ ભાવ છે એ સ્વરૂપને પ્રગટ નથી થવા દેતો શું વિચારવાનું છે કે મારે આત્મકલ્યાણ કરવું છે તો એમાં બાધક છે મારું સ્વરૂપ નથી પ્રગટ થવા દેતું અથવા મારી ભાવનાની વિરુદ્ધ જાઉં છું જળમાં પોતાપણું કરીને મારી ભાવનાની વિરુદ્ધ જાઉં છું, ઉલટો ચાલુ છું, વિરુદ્ધ ચાલુ છું. શરીરાદીમાં પોતાપણું એ વિરાધક પરિણામ થયા. શું થયું? વિરાધક પરિણામ થયા. આપણે ખાવા પીવાની ચર્ચા આપણે ચાલે છે, શરીરમાં પોતાપણાને લઈને રસ આવે છે. જેને જેને ખાવામાં રસ આવે છે એમાં શરીરમાં પોતાપણું, હું ખાઉં છું એમ આવે છે, રસ એનો આવે છે, હું ખાઉં છું એનો રસ આવે છે. એ આત્મ સ્વરૂપને પ્રગટ નહીં થવા દે. શરીર કમજોર હો ગયા તો મેં કમજોર હો ગયા, ઓર શરીર રુષ્ટ પુષ્ટ તગડા હોય તો મેં અચ્છા હો ગયા, શરીર કા વજન કમ હોને સે મેરા વજન કમ હો ગયા, ઓર વેટ બઢને સે મેરા વજન બઢા, એ સબ દેહાત્મ બુદ્ધિ હૈ. ઓર વો આત્મ સ્વરૂપ કો પ્રગટ નહીં કરને દેગે. ક્યા તકલીફ હૈ? આત્મ સ્વરૂપ કો પ્રગટ હમકો કરના હૈ, સ્વરૂપ કા પ્રત્યક્ષ અનુભવ કરના હૈ, વો નહીં કરને દેગા. કિતના તીવ્ર દેહાધ્યાસ હૈ, દેખો કિતના તીવ્ર દેહાધ્યાસ હૈ. દેહથી ભિન્ન જ્ઞાનમય આત્માનો અનુભવ કરવો એ સત્સંગ અને શાસ્ત્ર સ્વાધ્યાયનું ફળ છે. સમયસારની 373મી બંધ અધિકારની ગાથામાં એવા છે કે શાસ્ત્ર સ્વાધ્યાય કે સત્સંગનું ફળ શું? કે દેહાદિથી અને રાગાદિથી ભિન્ન જ્ઞાનમય આત્માનો અનુભવ કરવો એ એનું ફળ છે. શરીરમાં હું પણ અનુભવ કરીને ખાઈ પીએ છે, એ હું પણ મટાડવા માટેનો પ્રયોગ છે. કયા ઉદ્દેશથી પ્રયોગ કરીએ છીએ એ તો પહેલું ખ્યાલમાં આવવું જોઈએ ને, એ વાત તો પહેલી ખ્યાલમાં આવવી જોઈએ. કેવો સરસ કૃપાળુજીએ બનારસીદાસજીનું તાત કાવ્ય કરતાનો કહેવાનો આશય એમ છે. કાવ્ય કરતા બનારસીદાસ છે, જ્ઞાની પુરુષ છે. તો કે આવું આવું પદ રચીને બનારસીદાસજી શું કહેવા માગે છે? પોતાના અનુભવથી કહે છે કે જળ શરીર આદિ છે એમાં સ્વ સ્વરૂપ ભાવ છે. કેવો ભાવ છે? સ્વ સ્વરૂપ ભાવ. કેવો શબ્દ લીધો છે? સાદી ભાષામાં આપણે પોતાપણું કહીએ છીએ, મારું શરીર. મારું શરીર એટલે શું? સ્વ સ્વરૂપ ભાવ. હું શરીર સ્વરૂપે સ્વરૂપે છું. કેમ કે શરીર દુબળું થયું તો હું દુબળો થઈ ગયો. શરીરનો દેખાવ એ મારો દેખાવ. શરીર સુંદર છે તો હું સુંદર, શરીર કુરૂપ છે તો હું કુરૂપ. આત્મભાવ, આત્મામાં આત્મભાવ એ નહીં થવા દે. આત્મામાં આત્મભાવ થવો એ સાધના છે. આત્મામાં આત્મભાવ થવો એ સાધના છે અને આત્મામાં આત્મભાવ થતો અટકાવે તે વિરાધના છે. તો વિરાધનાના પરિણામ થયા કે ન થયા? જો કોઈ દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષને વિરાધના કરે તો આપણે એમ કહીએ છીએ કે સારા પરિણામ નથી. આ પોતાનો આત્મદેવ છે, નિશ્ચયથી દેવગુરુ શાસ્ત્ર છે, એ કહો છો પોતે છે. પોતે નિશ્ચય દેવગુરુ શાસ્ત્ર છે, પોતે સત્પુરુષ છે, એની વિરાધના થાય છે. એમ સમજાય તો રસ ઉડી જાય. આ હું રસથી ખાવ તો વિરાધના કરું છું એમ ભાન થાય તો રસ ઉડી જાય. હા કહ્યું ને, સ્વરૂપનું જે તિરોભાવ તિરોભાવપણું છે તે પ્રગટ થાય. જો આવી રીતે ભિન્ન પણ ભિન્નતા થાય તો સ્વરૂપ જે તિરોભૂત થઈ ગયું છે, ઢંકાઈ ગયું છે, એ પ્રગટ થાય, અને એથી ઉલટું થાય તો સ્વરૂપ પ્રગટ ન થાય. આમ જે આકુલતાને અશાંતિ થાય છે ને, એમાં આકુલતાને અશાંતિ તો થાય છે, તો સ્વરૂપની શાંતિનું ખૂન કરીને થાય છે. આપણને ખબર નથી અજ્ઞાનથી કે શું કરીએ છીએ. અશાંતિ થાય ત્યારે શું કરીએ છીએ કે સ્વરૂપની શાંતિનું ખૂન કરીએ છીએ. આમ કંઈ ખૂન કરવા આપણે તૈયાર છીએ કોઈને? આપણું જ ખૂન કરીએ છીએ. સ્વરૂપની શાંતિ આપણું સ્વરૂપ છે, આવી વાત છે. વિચાર કરો, સ્થિતિ પણ એમ જ છે. વિચાર કરો, સ્થિતિ પણ એમ જ છે. અને ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય, અને ઉદયના પ્રસંગે પ્રસંગે, જે જે ઉદય આવે છે, આ સમજણને લાગુ કરો. આ જે સંવાદ સમજવામાં આવે છે જળ ચેતનની ભિન્નતાને, એને લાગુ કરો. એનું નામ પ્રયોગ છે. લાગુ કરવું એનું નામ પ્રયોગ છે. સમજણને લાગુ કરવી એનું નામ પ્રયોગ. પ્રયોગ વિના દર્શનમાં જાય નહીં. ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે. શું કે છે કે આ જે દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત છે એ બહુ ઊંડી વાત છે. ક્ષોભશમ આપણને છે સમજવાનો, અને એમ કે જડ અને ચેતન ભિન્ન છે એ તો સ્થૂળ વાત છે એમ લાગે. સમજવા માટે ભલે સ્થૂળ હોય, પણ અનુભવ કરવા માટે કેટલી કઠણ છે એ તો અનુભવ કરીએ ત્યારે જ ખબર પડે. શરીર આદિની ભિન્નતાનો અનુભવ કરીએ વેદના કાળે, અસાતા વેદનામાં, ત્યારે ખબર પડે કે સ્થૂળ છે કે સૂક્ષ્મ છે. સમજવામાં ભલે સ્થૂળ લાગે, પણ જ્યારે વેદના શરીરમાં આવે ત્યારે એ ભિન્નતા સમજણી ક્યાં ગઈ? એ સમજણ ક્યાં વહી ગઈ? એ સમજણ ખોવાઈ જાય છે. જો દેહાશક્તિના પરિણામ થાય છે તો એ ચર્ચા ચાલે. દેહાશક્તિના જે પરિણામ થાય છે એ આત્માને પ્રત્યક્ષ થવામાં વિરાજનાના પરિણામ થાય છે, એવી ગંભીરતા ભાસવી જોઈએ. હળવાશથી લઈ લઈએ ખાવાના પરિણામ થઈ ગયા, અમે ખાઈ લીધું, ખ્યાલ આવ્યો કાં તો આપણને રસ આવી ગયો, પણ હવે શું કરીએ, પરિણામ તો થઈ ગયા. કેટલું નુકસાન કરે છે એ વાત સમજાવવી જોઈએ. આ દ્રવ્યાનું યોગનો મહાન સિદ્ધાંત છે, અને જૈન શાસ્ત્રો સિવાય જળ ચૈતન્યની ભિન્નતાનું વિજ્ઞાન અને સિદ્ધાંતો ક્યાંય નથી. શરીરની ક્રિયાથી ધર્મ થાય છે બધા જ સંપ્રદાયો માને છે, અને અત્યારે તો જૈનો પણ માનતા થઈ ગયા છે. મૂળ વાત તો ગઈ ને ક્યાંય ખોવાઈ ગઈ છે અત્યારે સંપ્રદાયમાં. ગહન સિદ્ધાંત એટલા માટે વાત કરી છે કે દ્રવ્યાનું યોગ છે એની ગહનતા એવી છે કે જળ ચેતનની ભિન્નતા નો અનુભવ કરીને સ્વરૂપ સ્થિરતા કરે તો એ જ સ્વરૂપ સ્થિરતા શુક્લ ધ્યાન રૂપ પરિણમી જાય છે. ધર્મ ધ્યાન નહીં, શુક્લ ધ્યાન રૂપ પરિણમી જાય છે. એના ઉપર એમને પત્ર જે લખ્યો છે 866મો પત્ર છે ને, પાનું 632, 866મો પત્ર છે. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે એ એક વચનમાં ગહન છે એમ કહી દીધું. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે અને શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે કે જે શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્તિ એટલે અનુભવ, જેને આ ભિન્નતાનો અનુભવ થાય મહાભાગ્યશાળી છે. કેવળ જ્ઞાન લેશે એમ કે છે. કોને દ્રવ્યાનુયોગ પરિણમે? કે દર્શન મોહનો અનુભાગ ઘટે એને, જેનું મિથ્યાત અને અજ્ઞાન મંદ પડે, એની શક્તિ તૂટી હોય, એ ભિન્નતાના અનુભવના પ્રયોગમાં જાય. ભિન્નતાના અનુભવના પ્રયોગમાં કોણ જશે? જે દર્શનનો અનુભાગ ઘટાડશે તે. દર્શનનો અનુભાગ ઘટવાથી અથવા દર્શનનો નાશ પામ્યો એને સમ્યક દ્રષ્ટિથી હોય, અને ભિન્નતાને કારણે વિષયો પ્રત્યે જેને ઉદાસીનતા થઈ હોય, અને મહત્પુરુષના ચરણકમળની ઉપાસનાનું બળ હોય, જેને ભક્તિનું બળ હોય, મહાપુરુષની ભક્તિનું બળ હોય. નાસ્તિથી ઉદાસીનતા લીધી તો અસ્તિથી શું હોય? કે મહત્પુરુષના ચરણકમળની ઉપાસનાનું બળવાનપણું હોય તો દ્રવ્યાનું યોગ પરિણમે છે. મહત્પુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દર્શન મોહનો અનુભાગ ઘટે અને દ્રવ્યાનું યોગ પરિણમે. આવી વાતો કરી છે દ્રવ્યાનું યોગના સંબંધમાં. બહુ સારો પત્ર છે. શું કીધું? કાવ્યકર્તાનો કહેવાનો હેતુ એમ છે કે જો આમ તમે વસ્તુ સ્થિતિ સમજો જળ ચૈતન્યની ભિન્નતાને, તો તે જળને વિશે જે સ્વસ્વરૂપ ભાવ છે તે મટે, આશક્તિ ભાવ તમારો મટી જાય, યથાર્થ પ્રકારનો વૈરાગ્ય આવે. કેવો વૈરાગ્ય આવે? યથાર્થ સમ્યક પ્રકારનો વૈરાગ્ય આવે. ભિન્નતા સમજાય તો પારકાપણું આવે, પારકામાં રસ આવે નહીં. ઉદય આવે તો પણ એ ગૌણ થાય, અને એની ઉપાદેય અને ઉપાસનાની બુદ્ધિ રહે નહીં. આમ બધા આનુષંગિક પરિણામો શરૂ થઈ જાય જો ભિન્નતા એક સમજાય તો. અને એ બધા જેટલા કોઈ અવરોધક પરિણામ છે આસક્તિ વગેરેના, મોહ વગેરેના, એ ખસવાથી જીવને સ્વસ્વરૂપ પ્રગટ થવાને અવકાશ પ્રાપ્ત થાય છે. સ્વસ્વરૂપ પ્રગટે તો 84 લાખના ફેરા બંધ થઈ જાય. ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે, જો કે જેને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે, અને જે યથાર્થતામાં આવ્યો છે એને આ વાત કંઈ કઠણ નહીં લાગે. એ તો બરાબર પ્રયોગ કરી શકશે ને બરાબર પ્રયોગે ચડશે. અજ્ઞાન ભાવે બાંધેલા કર્મ, એકત્વ બુદ્ધિએ મોહાશક્તિથી બાંધેલા કર્મ ઉદયમાં આવે છે. જીવ જો યથાર્થ બોધ પામે તો એ જ ઉદયને પ્રયોગનું સાધન એવું બનાવે કે ચારિત્ર મોહને ગાળે. દર્શન મોહને તો નો અભાવ કરે, પણ એ ચારિત્ર મોહને પણ ગાળે. એ જ પ્રયોગ ઉદયમાં તો એ જ આવવાના છે કર્મો, એ જ સંયોગો વિયોગો પૂર્વકર્મ અનુસાર થવાના. ભલે ગમે તે પ્રકારના સંયોગ થાય કે ગમે તે પ્રકારના વિયોગ થાય, વાત તો બે જ છે, ત્રીજી વાત તો છે જ નહીં. કાં કેટલાક પદાર્થોનો પૂર્વકર્મને લઈને સંયોગ થાય છે, લૌકિક ભાષામાં એને નસીબ અને પ્રારબ્ધ કહીએ છીએ આપણે, અને કાં કોઈને કોઈ પદાર્થોનો વિયોગ થાય છે. અસ્થિ નાસ્તિ ત્રીજી વાત છે નહીં, કાંઈ સંયોગ થાય તે અસ્થિ, વિયોગ થાય તે નાસ્તિ, છે ને નથી, છે ને નથી, છે ને નથી, આટલું જ છે. બે જ પડખા છે. હવે ભિન્ન છે એટલે ભિન્ન છે, એની સામે એક જ લાકડી છે. સંયોગ હોય કે વિયોગ હોય, મારાથી ભિન્ન છે એટલે વાત પૂરી થઈ ગઈ. ભિન્નતામાં આવ્યો એટલે જીતી ગયો, જીતી ગયો તે જૈન થયો, હારી ગયો તે અજૈન. સીધી વાત છે. એટલે જેને યથાર્થ ઓછ છે તેને તો સુગમ છે. એ વાતને ઘણી વાર મનન કરવાથી કેટલોક બોધ થઈ શકશે. હવે સૌભાગભાઈને અને ડુંગરભાઈને કહે છે કે આ વાત તમે વિશેષપણે વિચારજો, મનન કરજો, મંથન કરજો, શું તો તમને કેટલોક ઉપદેશ, કેટલોક બોધ થઈ શકશે. આપનું પત્તું એક ગઈ પરમે મળ્યું છે, પરમ દિવસે એક પોસ્ટકાર્ડ મળ્યું છે. ચિત્ત તો આપને પત્ર લખવાનું રહે છે, પણ જે લખવાનું સૂજે છે તે એવું સૂજે છે કે આપને તે વાતનો ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ. હવે શું છે કે જૈન દર્શન ઉપર લઈ જવા માગે છે. બનાસી દાસનું પદ લખ્યું, પત્ર વ્યવહાર એ રીતે શરૂ કર્યો, પત્ર લખવાનું મન થાય છે, પણ આ વિષયનો, આ તત્વજ્ઞાનનો પરિચય તમને જોઈએ. ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ અને તે વિશેષ ગહન હોય છે. અને આ વાત બધી હવે ઊંડી વાતો છે, સિદ્ધાંતોની વાતો છે, બધી ઊંડી વાતો છે, કોઈ છીછરી વાતો નથી. સિવાય લખવાનું સૂચતું નથી અથવા લખવામાં મન રહેતું નથી. બાકી તો નિત્ય સમાગમને ઈચ્છીએ છીએ, બાકી અમે સમાગમમાં રહેવા ઈચ્છીએ છીએ. પ્રસંગોપાત કઈ જ્ઞાન વાર્તા લખશો. આ જીવિકાના દુઃખને માટે આપ લખો છો તે સત્ય છે, એ તમારા પરિણામ જે આખું ખેંચાઈને આકુળતા કરી બેસે છે એ તો ઠીક છે કે તમને એ ભૂમિકામાં તમારી શક્તિના પ્રમાણમાં કામ થવાનું છે, એટલે તમને દુઃખ થાય એ સ્વાભાવિક છે, ઠીક વાત છે. પણ પોતાપણું મટાડવાનો પ્રયત્ન કરવો રહ્યો, જેટલું પોતાપણું એટલું દુઃખ વધારે છે. હવે પોતાની વાત લખે છે, પોતાની દશાની વાત લખે છે. ચિત્ત ઘણું કરીને મનમાં રહે છે. મુંબઈમાં બેઠા બેઠા, મુંબઈમાં ચિત્ત નથી એમ થાય, અવારનું વારે એમને બહુ સાંભળે છે. ભૂતકાળમાં પોતે વનવાસમાં રહેલા છે, ઈડરના પાડો એટલે એમને યાદ આવે છે, ત્યાં જતા હતા ભૂતકાળમાં, ત્યાં ઘણો વૈરાગ્ય આવેલો છે. એ સ્થળ એમને બે ભાવોની ઉપાસના અને આરાધનાનું સ્થળ છે, ઈડર છે. લિખાય એક જગ્યાએ કે આતે છે ઓર યહાં હમને બહુત સત્સંગ કિયા હૈ ઓર હમકો બહુત વૈરાગ્ય ભી યહાં હુઆ થા, એસા લિખા હૈ. નહીં વિદેશ નહીં આયે છે, ઇધર હી છે, ઇધર હી અગલ બગલ કે ક્ષેત્ર મેં થે. એટલે એવું નથી દેખાતો, એવું નથી દેખાતો, કેમ કે અહીંયા જન્મ છે એ મિથ્યાત અવસ્થામાં થયો છે. એટલે ત્યાં થયું હોય તો આવીને ચાલી જવું જોઈએ, લાંબુ ન થયેલું હોય. અનુમાન કરવું બહુ કઠણ પડે એવું છે, મેળ નથી પડતો કઈ. સાતી સ્મરણ જ્ઞાન હતું, પણ એમણે કોઈ પૂર્વભવનો ઇતિહાસ લખ્યો નથી, ત્યારે પૂર્વભવનો વૃત્તાંત લખ્યો નથી. બેનશ્રીની તો શું છે કે ગુરુદેવે આજ્ઞા કરી હતી, જ્યારે એમણે પહેલી વહેલી વાત કરી જાતિ સ્મરણ થયા એની, ત્યારે ભગવાન ગુરુદેવે આજ્ઞા કરેલી કે તમને જે સ્મરણમાં આવે તે લખી લેવું. એટલે જ્યારે જ્યારે લખતા એ છૂટા પાનામાં લખતા, એની પાનો વાંચવા મોકલી દેતા હતા. એવી રીતે એક ફાઇલ થયેલી છે, ઓરિજિનલ તો એમની એમના હસ્તાક્ષરની ફાઇલ જ છે છૂટા પાનાની, પછી કોઈ નકલો કરીને બધું બાઇન્ડિંગ કર્યું જ નહીં. રૂપાણુદેવના પૂર્વભવનો કોઈ ઇતિહાસ નથી મળ્યો. હા, ઈડરની પાઠશાળામાં દ્રવ્ય સંગ્રહ હતો. એમ કહ્યું કે આ જગ્યાએ દ્રવ્ય સંગ્રહ પીડ્યું છે, લઈ આવો. એટલે આ પહેલાના જ પૂર્વભાવમાં ઈડરમાં આવતા હતા, એને ઈડરમાં હતા એ વાત નક્કી થાય છે. ઈડરની મંદિરની અડીને પાઠશાળા છે, ઈડરમાં ચાર પાંચ મંદિર છે. પછી અમે જોવા ગયા હતા, એ કયું મંદિર, તો કે આ પાઠશાળાવાળું આ એક જ મંદિર છે. હું અને લાલુભાઈ એમના પિતાશ્રી ત્રણ જણા ગયા હતા એકલા, છાનામાં ખબર પડે તો અરે ટોળું થઈ જાય ને, અમારે જરા એકલા રહેવું તો, એટલે અમે ત્રણ જણા ગયા હતા. તો ત્યાં કીધું ભાઈ અમારે જરા જોવું છે, ભાઈ ઘણા વખતથી બંધ છે પાઠશાળા. ખોલાવડા બી તો થર બાજેલા તોડના, અમે બહાર બેઠાને પહેલા સાફ કરાવ્યું, પછી કીધું કે આમાં દ્રવ્ય સંગ્રહ તો કાંઈ તો ચાર પાંચ દ્રવ્ય સંગ્રહ છે. હવે કયું દ્રવ્ય સંગ્રહ અત્યારે શું ખબર પડે, તો પૂર્વભવની વાત હશે. પાઠશાળામાં ચાર પાંચ દ્રવ્ય શાસ્ત્ર ભંડાર હતો, કબાટો હતા લાકડાના, એમાં બધી પોથીથી વીંટાળેલા હતા પુસ્તકો, કપડાથી વીંટાળેલા. આમાં તો ઉધી લાગે તો ખબર પડે એવું નહોતું, અંધારા બધા ઓરડા હતા, અંધારો ઓરડો હતો. લાલુભાઈ તો કીધું કે આ તમે સ્ટીલનો કબાટ વસાવો અને એમાં પુસ્તકો રાખો, અને સ્ટીલના કબાટના પૈસા થાય લગભગ હું મોકલી દઈશ ચેક. ત્યાં સુધી એમણે શાસ્ત્રની સુરક્ષા માટે ભાવના બતાવી હતી. શું તે દિવસે પણ જૂનો શાસ્ત્ર ભંડાર છે, અત્યારે કોઈ સંભાળતું હોય તો કેટલોક મગાવવા જેવું. બધા મંદિર ના દર્શન કરવા ગયા હતા આપણે એકવાર. એમણે તો લખેલું છે કે અમે અહીંયા આવ્યા હતા, અમને સત્સંગ કર્યો હતો, અમે ઘણો વૈરાગ થયો હતો, એવું બધું લખેલું, એવું બધું છે. અને કોઈ એક સમાધિ ત્યાં છે, ત્યાં ભટ્ટારકો થતા હતા, ભટ્ટારકોની ગાદી હતી એ વખતે દિવસોમાં. તો ભટ્ટારકો સમાધિ જે સ્વર્ગવાસ થઈ જાય પછી બાદ સમાધિ ગામ બહાર જ છે, નાની નાની ટેકરીઓ છે એના ઉપર દેરીઓ છે, એમાં એક દેરીમાં ની સમાધિ ઉપર પૂર્વભાવમાં રાજચંદ્ર નામ છે. એ હોય કે કેમ હોય કેવું મુશ્કેલ પડે, કેમ કે આમના જન્મને અને દેહાંતને પાછો એક પેરી એક સમય નથી. એમાં જે સમાધિ ઉપર તારીખ લખી હોય કે આ તારીખે દેહ વિલય થયો છે, એમની જન્મ તારીખ સાથે મેળ નથી. વચ્ચેનો ગાળો બહુ ટૂંકો છે, એ ક્યાં ગયો કેમ ખબર પડે, કેમ મેળ ગણિતથી મેળ નથી ખાતો. બધું જોયું એમાં છે, એ દિવસોમાં જ બધું જોયા હતા. લાલચંદભાઈ અમે સાથે હતા ત્યારે જ ગયા હતા, સમાધિઓ જોઈ આવ્યા, મંદિરો જોઈ આવ્યા, પાઠશાળા જોઈ આવ્યા, રોકાણ હતા બે ત્રણ દિવસ. તેથી ત્યાં રસોડું નહોતું ચાલતું, પણ અમે જવાના હતા એટલે જે એમનું ટ્રસ્ટ હતું એ લોકો આવ્યા હતા, એટલે આપણે વસુબેન ને એમના બે માણસ, પણ મુમુક્ષુ છે રમણભાઈ ને એમના વાઈફ વસુબેન બે આવ્યા હતા, ને એ લોકો રસોઈ કરીને અમને જમાડતા હતા ત્રણેય જણને. એમને ખબર આપ્યા હતા કે અમે જવાના છીએ, એટલે એ લોકો આવી ગયા હતા બીજે દિવસે. એમને સાંજે અમે પહોંચ્યા, બીજે દિવસ સવારથી આવી ગયા હતા, પછી રસોઈ બનાવી
રસોડું એ વખતે ચાલતું નતું. તે પગથિયા એનો હતા, કેડિયેથી ચડતા હતા. સ્થળ બહુ સારું હતું, એકાંત એટલે બેસી જવાનું મન થાય એવું એકાંત. હવે તો આમાં આવાગમન વધી ગયું બહુ. શું કે છે કે ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ લાગે છે. ચિત્ત વનમાં જાય છે એટલે ચિત્તને વન પસંદ છે, મુંબઈ નહીં. આત્મા તો મુક્ત સ્વરૂપ છે, મુંબઈમાં આત્મા બંધાતો નથી. ચિત્ત છે વનને પસંદ કરે છે, મુંબઈને પસંદ નથી કરતું. બાકી આત્મા આત્મભાવમાં રહે છે, એ તો મુક્ત સ્વરૂપ છે. સ્વરૂપે મુક્ત સ્વરૂપ છે અને અનુભવમાં પણ એમ જ લાગે છે. વિતરાગ પણ વિશેષ છે, અવસ્થાની અંદર વિતરાગતા સારી એવી છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ, વેઠ્યા ને કઈ મળે નહીં, અમને કઈ મળતું નથી એમ કે છે. પ્રવૃત્તિ કરીએ છીએ, અમને કઈ મળતું નથી. કમાણીના નફો થાય ને ખાતે જમે થાય છે, દિવાળી હવાલો નાખે ત્યારે અમને મળ્યું એમ નથી એમ કે છે. એનું મહત્વ નથી આવતું, તમને શું મળવાનું હતું, અમારે ક્યાં કઈ જોઈએ છે. આ તો મફતની પ્રવૃત્તિ કરીએ છીએ. કેમ કે કરજ કર્યું છે, ચૂકવીએ છીએ, દેવું ચૂકવવા આવ્યા છે, કઈ લેવા આવ્યા નથી, ચૂકવવા આવ્યા છે. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. મોટા ભાગે આમ કહેતો તો આમ ને તેમ કહેતો તેમ, નહીતર જીવને નાનામાં નાની વાતની પકડ આવી જાય. આમ કરવું છે ને તેમ નથી કરવું, આમ કરવું છે ને તેમ નથી કરવું, મારી ઈચ્છા પ્રમાણે મારું ધાર્યું થવું જોઈએ ઘરમાં ને દુકાનમાં. આ પરિસ્થિતિ હોય છે. અસાધારણ બીજાને અનુસરીએ છીએ, બીજાને અનુસરવાનું રાખીએ છીએ. અમારે આમ કરવું છે એ વાત નથી, કેમ કે અમારે શું લેવા જવું, વેટ કરવા આવ્યા છીએ, વેટ કરીએ છીએ. બહુ સરળ, બહુ સરળ રહેવામાં ફાયદો કે ફ્રિક્શન થાય જ નહીં, કોઈની યારે ઘર્ષણ જ ન થાય. તમે કહો આમ કરો બહુ સારું, એમ કરીએ આપણે ચાલો, એમ નથી કરવું કાંઈ નહીં, એમ નહીં કરીએ ચાલો, કાંઈ ઘર્ષણ થવાની જગ્યા ખરી થાય જ નહીં. પરિણામ બગડવાનો સવાલ ઉભો ન થાય, પ્રારંભ પ્રમાણે થવાનું છે, થવાનું છે. એ તો પ્રારંભ પ્રમાણે થવાનું છે, કોઈનું રાખ્યું રહેતું નથી ને કાઢ્યું જતું નથી. જગતથી બહુ ઉદાસ થઈ ગયા છે, આખા જગતથી. પરિણામ આખા ક્યાંય જગતમાં કોઈ ચીજમાં ક્યાંય આખા જગતથી ઉદાસ છે. વસ્તીથી કંટાળી ગયા છે, મુંબઈમાં વસ્તી વધારે ને, મોટું શહેર અત્યારે છે એથી તો બહુ નાનું હતું, પણ એ દિવસના પણ બધા શહેરોના પ્રમાણમાં મુંબઈ મોટું. અત્યારે તો મુખ્ય રસ્તા ઉપર હાલવામાં જોખમ છે, સાઈડમાં જોઈ જોઈને ચાલવું પડે, ભટકાતા હાલો, એટલી વસ્તી વધી. તેની એટલી વસ્તી નહીં તો કે કંટાળી ગયા છે એમ. અને અત્યારે કોઈને કંટાળો નથી આવતો, જેથી ઓછી વસ્તીમાં કંટાળો આવતો હતો અત્યારે કંટાળો નથી આવતો. ત્યાં રહેવા વાળાને રસ આવે છે. ક્યાં રહ્યો છો? બોમ્બે રહીએ છીએ. ગર્વ થઈ જાય બોલતા બોલતા, ત્યાં પછી બધું સમજવા જેવું હોય. પાછું આપણે તો બધો અનુભવ કરેલો છે ને. પેલા પેલા મુંબઈ ગયો ફરવા ગયો તો, સિક્સ પાસ થઈને મેટ્રિકમાં આવ્યો ને, એનું ફાધરને કીધું કે મારે મુંબઈ જવું છે. એમને કંઈક કામ હતું તો કે હું જાઉં તારે લેતો જઈશ. તમે યાર ગયો હતો મુંબઈ સેન્ટ્રલ, પ્રોપર મુંબઈમાં રહેતા હતા કાકા, કાકાને ત્યાં ઉતરેલા, બે કાકા મુંબઈ રહેતા હતા નાના. મુંબઈ સેન્ટ્રલ ઉતરી અને ઘરે પહોંચ્યા ત્યાં અહીંયા રહેવાનું એમ થઈ ગયું. એક રૂમ 8x8 હતી ને એક રૂમ 8x12 હતી. એક કાકાને 8x12 રૂમ હતી ને ચાલનો ભાગ થોડોક 4 ફૂટનો રૂમમાં તો છેલ્લે હતી, છેવાડે હતી ને, એટલે એમને ચાલનો ભાગ મેળવી દીધો. એક રૂમ 8x8 આમાં રહેવાનું એમ થઈ ગયું એકવાર તો. અહીંયા રહેવાનું આમાં એટલામાં રહેવાનું. એ લોકો હવે મુંબઈ રહે છે, આ લોકો તો મુંબઈ રહે, પણ મુંબઈમાં ક્યાં રહેશે ને કેવી રીતે રહે છે એ બધું સમજવા જેવું હોય છે. વસ્તીથી કંટાળી ગયા છે, દશા કોઈને જણાવી શકતા નથી. જણાવીએ તેવો સત્સંગ નથી. સત્સંગી હોય કઈ સમજી શકે, એવો અહીંયા કોઈ સત્સંગ નથી કે કોઈ જ્ઞાન દશાને સમજી શકે એવો કોઈ સત્સંગ નથી. મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. મન અમારા કાબુમાં, કાબુ બહાર મન જતું નથી. આ તો જ્ઞાન દશા પહેલા મનોજય થાય છે, વેદજ્ઞાનની ભૂમિકામાં મનોજય થાય છે. જ્ઞાન દશામાં તો મનોજય હોય જ તે, બાકી મન ઉપર વિજય ન હોય. મન ક્યારે ક્યાં દોડે એવું મુશ્કેલ છે, ક્યાંય ને ક્યાંય એના ઠેકડા નાના નથી હોતા. એક પગ અમેરિકામાં, બીજો પગ હિન્દુસ્તાનમાં આવી જાય એવું છે. જ્ઞાન દશા છે, મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ, કંટ્રોલ છે. જે સમ્યક જ્ઞાન છે એ પરિણામ ઉપરનું કંટ્રોલિંગ વાલ જ છે. જાગ્રત દશા છે ને, જાગ્રત ચૈતન્યની દશા છે, એટલે એ કંટ્રોલિંગ વાલ જેવું કામ કરે છે, જાય નહીં આગું પાછું ક્યાંય. મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે. પ્રવૃત્તિ, આ પ્રવૃત્તિ અમને ગમે છે એમ સમજીને કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ, રાગપૂર્વકની કોઈ પ્રવૃત્તિ થતી હોય એવું નથી. એવી અમારી દશા છે કે અમારી કોઈ પ્રવૃત્તિ રાગપૂર્વક થતી નહીં હોય એમ રહે છે. લોક પરિચય ગમતો નથી, લોકો મળે હળે છે, ધંધાને કારણે, બીજાને કારણે, ત્રીજા કારણે કોઈનો પરિચય ગમતો નથી. જુઓ, કોઈના પરિચયમાં આવવું ગમતું નથી. કેમ કે વી કથા સિવાય શું હોય? લોક પરિચયમાં વી કથા સિવાય શું હોય? રાજકથા, ભોજન કથા, જગતની કથાઓ હોય, બીજું શું? જગતમાં સાતું નથી, સાતું નથી એટલે સુહાતું નથી. ક્યાંય રહેવા જેવું છે નહીં આ જગતમાં, ક્યાંય રહેવા જેવું જ લાગતું નથી અમને. એક સત્સંગ સિવાય કાંઈ ગમતું નથી. આપણે 491માં વાંચ્યું એ પ્રમાણે વધારે શું લખીએ? જાણો છો તમે તો અમારી દશા જાણો છો, તમને વધારે શું લખીએ? અત્રે સમાગમ હોય એમ તો ઈચ્છીએ છીએ, તથાપિ કરેલા કર્મ નિર્જરવાનું છે એટલે ઉપાય નથી. તમારો સમાગમ ઈચ્છીએ છીએ અને સમાગમમાં નથી છતાં અહીંયા રહીએ છીએ, એ તો અમારા કરેલા કર્મને ખલાસ કરવા માટે રહ્યા છે. દેવું ચૂકવીએ એટલે ખાતું હરખું થાય, નહીતર દેણું માથે ઊભું રહીએ. બહુ ચોખ્ખું લખી નાખ્યું છે, જોયું? અત્રે સમાગમ હોમ એમ તો ઈચ્છીએ છીએ, તો પણ કરેલા કર્મ નિર્દેવાનું છે. અહીંયા સાધન શું છે? આ વેપાર છે, એ કરેલા કર્મને ખલાસ કરવા માટે બેઠા છે. એવી જ રીતે બધા કર્મનું એવું છે, શરીરમાં રોગ આવે એટલે લેણદાર લેવા આવ્યો છે. તમે દેવું કર્યું છે, લેણદાર લેવા આવ્યો, દઈ દો એને જલ્દી, દીધા વગર કાઢવાની વાત નહીં કરતા. આપણે શું કરીએ છીએ, લેણદારને પાછો કાઢવું, અમારે દેવું નથી, દાન જ નથી બરાબર. એમ પ્રમાણિકતાથી કરેલા કર્મો ભોગવી લેવા જોઈએ, અને એમાં જરા પણ અણગમો નહીં આવવા જોઈએ, તો પ્રમાણિકતા બરાબર. હે, આપણે કરેલા કર્મો ભોગવવા નથી એમ થયું ને, એનો અર્થ હે ભોગવવા નથી, તો એનો અર્થ કે આપણી દાનત નથી, દેણું દેવાની આપણી દાનત નથી. આમ આપણને કોઈ એમ કે તમારી દાનત સારી નથી તો આપણને ખરાબ લાગી જાય, ખોટું લાગી જાય. જો ઉદય આવે ત્યારે આપણે શું કરીએ છીએ, લિખિતની યથાર્થ બોધ સ્વરૂપના યથા યોગ્ય એ રીતે અહીંયા 317મો પત્ર સમાપ્ત થાય છે. નવો પત્ર કાલથી લઈશું, 319મો પત્ર છે.